લવ અને ચંદ્ર કેતુ વચ્ચે આ પ્રમાણે યુદ્ધ થઈ રહ્યું છે. આ યુદ્ધ વધારે વખત ચાલત, પણ આ વખતે દંડકારણ્યથી પાછા ફરતા રામે વિમાનમાંથી આ યુદ્ધ થતું જોયું. તેમાં અગ્નેયાસ્ત્ર, વરુણાસ્ત્ર, પવનાસ્ત્ર વગેરે દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ થતો જોઈ તેમને લાગ્યું કે કોઈ મોટા વીરો લડી રહ્યા હશે. એ યુદ્ધ કોનું છે તે જોવા માટે તેમણે વિમાન વાલ્મિકીના આશ્રમ તરફ ફેરવ્યું અને આકાશમાંથી જોયું તો એક તરફ ચંદ્રકેતુ અને એક તરફ બીજો કોઈ તેજસ્વી કુમાર આ બંને લડી રહ્યા હતા. આ બંનેનું યુદ્ધ બંધ કરાવવા અથવા ચંદ્રકેતુને મદદ કરવા તેઓ ત્યાં ત્વરાથી વિમાનને તે બંનેની વચ્ચે લાવીને નીચે ઉતારવા લાગ્યા. તેમને જોઈ વિદ્યાધરી બોલી, નાથ હવે જુઓ, પેલા ઉતાવળથી ખેસનો છેડો હલાવીને દૂરથી જ મધુર વચનો વડે યુદ્ધ બંધ કરવાનું કહેતા આ બંને કુમારોની વચ્ચે પોતાનું શ્રેષ્ઠ વિમાન ઉતારી રહ્યા છે તે કોણ છે? વિદ્યાધરે કહ્યું, એ તો સંબુકને સ્વર્ગમાં મોકલીને દંડકારણ્યમાંથી પાછા ફરી રહેલા મહારાજ રામચંદ્ર છે. જોયું તેમનો કેવો પ્રભાવ છે. એ મહાપુરુષનું કહેવું સાંભળતા જ તેમના ગૌરવને માન્ય કરીને લવ પ્રહાર કરવા બંધ કરીને શાંત થઈ ગયો. ચંદ્રકેતુ પણ નમન કરતો ઊભો રહ્યો છે. આ પુત્રોના સમાગમથી રાજાનું કલ્યાણ હો. ત્યાર પછી યુદ્ધ થતું બંધ થઈ જવાથી કશું જોવા જેવું ન રહેતા વિદ્યાધર અને વિદ્યાધરી ત્યાંથી ચાલ્યા ગયા. પેલી તરફ રામે આવીને બંને વીરોને લડતા શાંત કર્યા. લવ રામને ઓળખતો ન હતો, તેથી તેને રામ ઉપર ક્રોધ ન હતો. પણ તેઓ કોણ છે એ જાણ્યા વિના લવ તેમની સાથે શું બોલે? દંડકારણ્યમાં રામે તેઓ સીતાની સાથે પહેલાં જ્યાં રહેલા તે સ્થાનો જોયા હતા. એથી સીતાના વિયોગનું દુઃખ તીવ્ર બનતા તેમનું ચિત્ત શોકથી ભરી રહ્યું હતું. તેને કંઈક ઠંડુ પાડવા માટે તેમણે ચંદ્રકેતુને જોઈ કહ્યું, સૂર્યકુળના ચંદ્ર બેટા ચંદ્રકેતુ, તું જલ્દી જલ્દી આવીને મને ભેટી પડ, જેથી હિમના ટુકડા જેવા તારા શીતળ અંગનો સ્પર્શ થતાં મારો ચિત્તાદાહ શાંત થાય. ચંદ્રકેતુ જઈને રામચંદ્રના ચરણોમાં પડી ગયો. તેને ઉઠાડીને રામચંદ્રે હર્ષના આંસુ સાથે તેને આલિંગન આપ્યું. પછી તેને પૂછ્યું, દિવ્ય અસ્ત્રોને ધારણ કરતો તારો આ દેહ કુશળ તો છે ને? ચંદ્રકેતુએ કહ્યું, આજે મને આ અત્યંત અદ્ભુત પરાક્રમી કુમાર લવનો સમાગમ થયો છે, એને જોતાં જ મને ઘણો પ્રેમ ઉપજે છે, એથી આનંદિત થયેલો હું કુશળ છું. તાપને પણ વિનંતી છે કે આપ મારા પર જેવી સ્નેહ દ્રષ્ટિ જુઓ છો, એવી જ રીતે અથવા એથી પણ વધારે સ્નેહભાવ તેના ઉપર કરશો. તે કશી કુટિલતા વિના જ સાહસના કાર્યો કરનારો છે. રામ લવને ધારીને જોઈ બોલ્યા, આનંદની વાત છે કે તારો આ મિત્ર પણ ખૂબ ગંભીર, મધુર અને મંગલ આકૃતિવાળો છે. જગતના રક્ષણ માટે જાણે શરીર ધારણ કરીને પ્રગટ થયેલો ધનુર્વેદ ન હોય, અથવા બ્રહ્માંડના રક્ષણ માટે ક્ષત્રિય ધર્મ મૂર્તિમાન બન્યો ન હોય, અથવા સર્વ સામર્થ્યો એકઠા થઈને ઉદય પામ્યો ન હોય, અથવા સર્વ ગુણો ભેગા થઈને આકૃતિ પામ્યા ન હોય, કે પછી જગતના પુણ્યનો રાશિ ભંડાર અરવી ભાવ પામીને મારી આગળ ઊભો ન રહ્યો હોય તેવો આ કુમાર લાગે છે. આ રીતે રામ લવને જોઈને મનમાં વિચારવા લાગ્યા, આ શું, આ કુમાર એકાએક જ મને દુઃખમાં વિશ્રામ આપે છે અને કોઈ અજ્ઞાત કારણથી મારા અંતરાત્મામાં સ્નેહનો ઉમરકો પેદા કરે છે, અથવા સ્નેહ અને તે વરી કોઈ કારણથી થાય એ વાત જ વિરુદ્ધ છે. આ વખતે લવે ચંદ્રકેતુને પૂછ્યું, સખા આ કોણ છે? ચંદ્રકેતુએ કહ્યું, પ્રિય મિત્ર, તેઓ મારા પૂજ્ય પિતાજી છે. લવે કહ્યું, તેમ મને પ્રિય મિત્ર કહ્યો એટલે મારા પણ ધર્મથી તેઓ પિતાજી જ થયા, પરંતુ રામાયણ કથાના ચારેય મુખ્ય પુરુષોને પણ તું એ રીતે જ બોલાવે છે, તો તેમનામાંથી આ કોણ છે તે કહે. ચંદ્રકેતુ બોલ્યો, તેઓ મારા જયેષ્ઠ બધાથી મોટા પિતાજી છે. એ સાંભળી લવે ઉલ્લસિત થઈ કહ્યું, શું આ રઘુનાથ પોતે જ છે? ધન્ય આજનો દિવસ કે દેવના દર્શન થયા. પછી તે વિનયપૂર્વક રામચંદ્ર તરફ જોઈ બોલ્યો, તાત, વાલ્મીકીનો શિષ્ય લવ આપને અભિવાદન કરે છે. એ વખતે રામે આગળ આવીને કહ્યું, આયુષ્યમાન ભવ, આવ આવ. પછી તેને ઊભો કરીને સ્નેહપૂર્વક ભેટતા તેઓ બોલ્યા, વત્સ, બહુ વિનય કરવો, રહેવા દઈ, મને ગાંઠ આલિંગન આપ. પૂર્ણ વિકસિત કમરની વચલી, પાંખડીઓ જેવો મૃદુ સુંવારો અને ચંદ્રકિરણો તથા ચંદન રસ જેવો શીતલતારો સ્પર્શ મને આનંદિત કરે છે. આ સાંભળી લવ મનમાં કહેવા લાગ્યો, આમનો મારા પ્રત્યે આવો અકારણ સ્નેહ છે અને તેમના જ પ્રત્યે રોગ કરવા માટે મેં મૂર્ખાએ શસ્ત્રો ઉઠાવ્યા છે. પછી તેણે રામને જણાવ્યું, તાત, આ લવની બાલિષ્ઠાને હવે ક્ષમા કરો. રામે કહ્યું, વત્સ, શો અપરાધ કર્યો છે? ચંદ્રકેતુ બોલ્યો, ઘોડાના રક્ષકો આપનો પ્રતાપ જાહેર કરતા હતા. એ સાંભળી એણે વીરતા બતાવી. રામે કહ્યું, વાહ, એ તો ક્ષત્રિયનું ભૂષણ છે. કોઈ પણ તેજસ્વી બીજાનું તેજ ફેલાતું સહન કરી શકતો નથી. તેનો એ પ્રકૃતિથી નિયત થયેલો જ સહજ સ્વભાવ જ છે. સૂર્ય અવિશ્રાંતપણે તપે છે ત્યારે સૂર્યકાંત મણી તેનું તેજ સહન કરીને તેને પાછું નથી ફેંકતો શું? ચંદ્રકેતુએ કહ્યું, સહન ન કરવું એ પણ આવા મહાવીરને જ શોભે છે. તાત, જુઓ તો ખરા, પ્રિય મિત્રે પ્રયોજેલા ઝુંબાક અસ્ત્રથી આ બધા સૈન્યો હાલતા ચાલતા બંધ થઈને નિશ્ચેષ્ટ બની ગયા છે. રામ એ તરફ દ્રષ્ટિ કરી બોલ્યા, વત્સ, લવ અસ્ત્રને પાછું ખેંચી લે અને ચંદ્રકેતુ, તું પણ નિશ્ચેષ્ટ થવાથી વ્યગ્ર થયેલા સૈન્યોને સાંત્વના આપ. રામની આજ્ઞા બંનેએ માન્ય કરી. લવે ધ્યાન ધરીને તરત અસ્ત્ર પાછું ખેંચી લીધું. ચંદ્રકેતુ જેવી આજ્ઞા કહીને સૈનિકોને સાંત્વના આપવા ગયો. અસ્ત્રને પાછું ખેંચી લઈ લવ બોલ્યો, તાત, અસ્ત્ર શાંત થઈ ગયું. રામે તેને કહ્યું, આનંદની વાત છે કે મંત્ર દ્વારા પ્રયોગ કરતા અને પાછા ખેંચી લેવાતા આ રહસ્યમય દિવ્ય અસ્ત્રો વત્સને પણ પ્રાપ્ત થયા છે. આ અસ્ત્રો તો બ્રહ્મા વગેરે પુરાતન ઋષિઓએ વેદોની તેમજ જગતની રક્ષા માટે હજારો વર્ષ તપ કરીને પોતાના જ તપોમય તેજ રૂપે પ્રાપ્ત કર્યા છે. તે અસ્ત્રનો ગુરુ પરંપરાથી જ પ્રાપ્ત થાય છે. મંત્ર પરાયણથી પ્રાપ્ત થતી આ રહસ્યમય વિદ્યા ભગવાન કુશાશ્વે તેમની હજારો વર્ષ સેવા કરનાર તેમના શિષ્ય વિશ્વામિત્રને કહી અને તે ભગવાને મને કહી. આવી એની ગુરુ પરંપરા છે તો આ અસ્ત્રો વત્સને કોણે ઉપદેશ્યા એ હું પૂછું છું. લવે કહ્યું, અમારી બંનેની અંદર તે અસ્ત્રો આપોઆપ જ પ્રકાશિત થયા છે. એ સાંભળી રામ વિચારવા લાગ્યા કે ઓહો, શું નથી સંભવી શકતું, પણ જરૂર આની પાછળ કોઈ મહાન પુણ્યનો પ્રભાત હોવો જોઈએ. તેમણે લવને કહ્યું, અમારી બંનેની એમ કેમ કહે છે? લવે કહ્યું, અમે બે ભાઈઓ છીએ. રામે કહ્યું, એક તો તું અને બીજો ક્યાં છે? રામ અને લવ વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ રહી છે એ વખતે પેલી તરફ આશ્રમના બધા વિદ્યાર્થીઓ પોતાના સખા લવે એક મોટા રાજાનું સર્વ સૈન્ય પરાજિત કર્યું છે એવી વાતો કરતા આનંદથી નાચતા હતા. શોધા તકી મોટી બૂમો પાડી પાડીને ભાંડાયનને લવનું પરાક્રમ કહે છે. એ વખતે ભરત મુનિ પાસે ગયેલો કુશ ત્યાં આવી પહોંચ્યો. સૈનિકો ઘણા હોવા છતાં લવ એકલો તેમની સાથે લડતો હતો, તેથી કદાચ તેનો ઘાત થાય એવા વિચારથી બધા શિષ્યો ગભરાયા હતા. પણ તેઓ બિચારા શું કરે, ત્યાં તો અસ્ત્ર શસ્ત્રો સાથે કામ હતું, ત્યાં તો વાતો કરવાની ન હતી, તેથી તેઓ ચિંતા કરી રહ્યા હતા. એટલામાં તો ત્યાં કુશ આવી પહોંચ્યો. તેને જોઈ બધાને ઘણો આનંદ થયો. તેઓ દોડતા દોડતા કુશને જઈને મળ્યા અને ભંડાયને તેને બધી બાબત જણાવી. એ સાંભળી કુશ ઉત્તેજિત થઈને કહેવા લાગ્યો, સખા ભંડાયન શું કહે છે તું? આયુષ્યમાન લવનું એક મોટા રાજાના સૈન્યો સાથે યુદ્ધ થયું છે એ શું ખરી વાત છે? આજે જ આ જગતમાંથી મહારાજા સપ્તનો અસ્ત થાઓ અને ક્ષત્રિયોના શાસ્ત્રોજ્ઞિઓ શાંત થઈ જાઓ, એમ બોલતો કુશ રામચંદ્ર બેઠા હતા તે તરફ જવા નીકળ્યો. કુશની ગર્જના સાંભળી રામચંદ્રે લવને કહ્યું, અરે આ વરી ઇન્દ્ર નીલમણીના જેવી કાંતિવાળો કોણ આવી રહ્યો છે? નવીન મેઘની ગંભીર ગર્જનાથી કંદપના વૃક્ષને કરિયો ફૂટે છે તેમ એના શબ્દથી જ એ મારા શરીરને પ્રફુલ્લિત બનાવી દે છે. લવે કહું, એ જ મારા મોટા ભાઈ કુશ છે. તેઓ ભરત મુનિના આશ્રમે ગયા હતા, ત્યાંથી પાછા આવી રહ્યા છે. એને જોઈ રામે કૌતુકથી કહ્યું, વત્સ, તો એ આયુષ્યમાનને અહીં બોલાવો. રામની આજ્ઞા માન્ય કરી લવ કુશને લેવા ગયો. કુશ રસ્તામાં આવતા આવતા આશ્ચર્ય હર્ષ અને ધૈર્યપૂર્વક ધનુષને ટંકાર કરતો વિચારી રહ્યો છે કે સૂર્ય અને તેના પુત્ર વૈવસ્વત મનુથી ઉત્પન્ન થયેલા જે વંશમાં ઇન્દ્ર જેવાઓને પણ અભયદાન આપનારા અને દુષ્ટોના દમન માટે પોતાના ક્ષાત્ર તેજને દીપાવનારા મહાન પુરુષો ઉત્પન્ન થયા છે તે સૂર્યવંશી રાજાની સાથે જો આજે મારે લડવાનો પ્રસંગ આવશે તો એથી મારું દૈતિપ્યમાં અસ્ત્રોની સ્ફુરી રહેલી ઉગ્ર કાંતિથી શોભી રહેલું આ ધનુષ ધન્ય બનશે. પેલી તરફ રામચંદ્રે કુશનો આવેશ તથા તેની ઢબ જોઈને મનમાં કહ્યું, આ ક્ષત્રિય બાળકમાં કંઈક વિલક્ષણ શૌર્ય ઉભરાતું જણાય છે. કારણ કે ત્રિલોકીના ભેગા મળેલા સામર્થ્યને પણ ઋણ બરાબર ગણતી હોય તેવી તેની દ્રષ્ટિ છે. ડગલે ડગલે પૃથ્વીને નમાવતી હોય તેવી તેની ધૈર્યભરી અને ઉદ્ધત ચાલ છે. આવો આવો કૌમાર અવસ્થામાં પણ તે પર્વત જેવી ગંભીરતાવાળો દેખાય છે, જાણે મૂર્તિમાન વીર રસ અથવા મૂર્તિમાન ગર્વ જ આવી રહ્યો હોય તેમ એ જણાય છે. એ વખતે લવે કુશની પાસે આવી કહ્યું, આર્યનો જય હો. કુશે કહ્યું, પણ આયુષ્યમાન, આ યુદ્ધની એવી સી વાત છે? લવ બોલ્યો, એ તો ખાસ કંઈ નથી, પણ ભાઈ તમે ગર્વનો ભાવ છોડી એમની સાથે નમ્રતાથી વર્તજો. કુશે કહ્યું, એમ શા માટે? લવે કહ્યું, કારણ કે અહીં આ મહારાજ રઘુનાથ ઊભા છે, તેઓ આપણા બંને ઉપર ખૂબ પ્રેમ કરે છે, તમને મળવા માટે તેઓ ઉત્કંઠિત છે. કુશ વિચાર કરતાં કરતાં બોલ્યો, હા, રામાયણ કથાના મુખ્ય પુરુષ અને વેદ ધર્મનું રક્ષણ કરનાર તે આજ કે? લવે કહ્યું, હા, એ જ તેઓ. કુશે રામચંદ્ર તરફ ધારીને જોતા કહ્યું, ખરેખર તેઓ પવિત્ર સ્વરૂપવાળા મહાપુરુષ છે, પરંતુ મારે તેમને કેવી રીતે મળવું એ સમજાતું નથી. લવે કહ્યું, જેવી રીતે ગુરુજનને મળીએ તેવી જ રીતે વિનયપૂર્વક તેમને મળવું. કુશે કહ્યું, એવું તે હોય વરી? લવ બોલ્યો, ઉર્મિલાનો પુત્ર ચંદ્રકેતુ અત્યંત ઉદાત્ત સ્વભાવનો અને સજ્જન છે, મને તે પ્રિય મિત્ર એમ કહીને બોલાવે છે અને મારી સાથે મિત્રતાથી વર્તે છે. તેના એ સંબંધથી આ રાજર્ષિ આપણા ધર્મથી પિતા જ થયા. કુશ બોલ્યો, તો હવે આ ક્ષત્રિયની સાથે વિનયથી વર્તવું એ ખોટું નથી. લવે રામને બતાવતા કહ્યું, ભાઈ જુઓ, આ મહાપુરુષ તેમની આકૃતિ પ્રભાવ અને ગંભીરતાથી વિવિધ લોકોત્તર ચરિત્રો કરનારા જણાઈ આવે છે. કુશ તેમના તરફ ધારીને જોઈ બોલ્યો, ઓહો, તેમનું રૂપ કેટલું પ્રસન્નતાવાળું છે અને કેવો પવિત્ર પ્રભાવ છે. રામાયણના કવિ ભગવાન વાલ્મીકીએ પોતાની વાણી તેમનો યશ ગાવામાં જોડી તે યોગ્ય જ છે. પછી રામચંદ્રજીની પાસે જઈને તેણે તાત વાલ્મીકીનો શિષ્ય કુશ આપને વંદન કરે છે એમ કહી નમસ્કાર કર્યા. રામ એને મળવા માટે ઉત્કંઠિત હતા જ. તેમણે નમસ્કાર કરતા કુશને કહ્યું, આયુષ્યમાન ભવ, આવ આવ. અમૃતથી ભરેલા મેઘ જેવા સંદિગ્ધ અંગવાળા તને ભેટવા માટે હું વાત્સલ્યથી તલસી રહ્યો છું એમ કહીને તેને ભેટીને તેઓ મનમાં વિચારવા લાગ્યા કે આ બાળક કોનો પુત્ર હશે? આનો દેહ જાણે મારા અંગે અંગમાંથી ઝરેલા સ્નેહ રસમાંથી પ્રાદુર્ભાવ પામીને ચેતના ધારણ કરી ઊભો હોય તેવો લાગે છે, અથવા આ બાળક મારા ગાંઠ આનંદથી ઉભરાઈ જતા હૈયાના ઝરણામાંથી ઉત્પન્ન થયો હોય તેમ તેના શરીરનું આલિંગન કરતા મને અમૃત રસની ધારાથી સિંચતો હોય તેવું લાગે છે.